આનંદ મળે જીવન જીવવાનો. પણ જેમ આગળ કહ્યું, જેમ ધ્યેયહીન જીવન જીવવાનો સ્વાદ નહીં આવે, મજા નહીં આવે. એને જીવવા માટે કોઈક લક્ષ્ય આપણી પાસે હોવું જોઈએ કે મારા જીવનમાં હું દયાનું વ્રત પાળીશ, અલોલુપ્તમ, ક્યારે પણ હું લોભી નહીં થવું, લોલુપ નહીં થવું, લંપટ નહીં બનવું, દયા, હું દયા રાખીશ મારા જીવનમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જીવ માટે. આમ જીવનને વાસ્તવિક રીતે જીવવા માટે એવો કોઈક સાત્વિક આધાર, એવું કોઈ વ્રત તમને જીવવા માટેની એક હોપ આપશે, સાથ સહકાર આપશે. મારે આવું જીવવાનું છે, મારે આ પ્રમાણે કરવાનું છે. તો કોઈ પણ એક એવો આધાર લઈ લઈએ જે ભગવાને દૈવિક સદગુણોનું દર્શન કરાવ્યું, એમાંથી કોઈ પણ એક અહિંસા લઈ લો, માર્દવમ, મૃદુતા હોય, વ્યવહાર આપણો બિલકુલ સાહજિક હોય, સંતોષ, અવશ્ય મનને આપણે કેળવી શકીશું. અને મનને કેળવ્યા પછીથી જીવનમાં જે કંઈ પ્રાપ્ત કરવું હોય શાંતિથી, બધું જ મેળવી શકશું. કહ્યું એમાંનું એક સાધન મહારાજે કહ્યું, 8 કોર 64, તમે સ્મરણ કરો પ્રભુનું, કોઈક પણ અનુસંધાન કરી લો, મનને એમને મૂકશો, સ્વાઈને એમને મૂકવો જોઈએ, પણ ભલે એમ ન કામ લેવું હોય પણ પરોવીને પણ આપણે મૂકી રાખીએ છીએ, અને છૂટી મૂકીશું તો ખોવાઈ જશે, જડશે નહીં, ખોવાઈ જશે. એમ મનને પણ છૂટું ના મૂકો, એને પરોવાયેલું મૂકો, અને પરોવાયેલું મન હશે તો તરત હાથમાં આવી જશે, પણ પરોયા વગરનું મન હશે, તમે મૂક્યું હશે છતાંય તમને નહીં જડે, ક્યાં ગયું? સોય પરોયા વગરની શોધવી મુશ્કેલ પડે, ચશ્મા પહેરવા પડે, અને પરોવેલી મૂકી દીધી હોય તો આમ એમને એમ દોરાની હાથે હાથમાં આવી. એમ મન 24 કલાક 8 પોર 64 ઘડી ક્યાંક પરોવેલું રાખજો ભગવદ મરણમાં, કોઈક સાત્વિક એવી પ્રવૃત્તિમાં, કોઈક સાત્વિક માર્ગની અંદર મનને પરોવેલું રાખજો. દયામાં, અલૌકિકતા, અહિંસાની અંદર, સત્યની અંદર, સેવાની અંદર, તે જલ્દી હાથમાં આવી જશે. તો આવી સાહજિકતા, જીવનની સાહજિકતાને શોધવા માટે, જીવનમાં જીવનને સાહજિક બનાવવા માટે, જ્યારે જ્યારે પણ સાહજિકતાથી દૂર જઈએ છીએ ત્યારે આપણી કેવી અવદશા થાય છે, કેટલા અશાંત થઈ જઈએ છીએ, પોતાના ઘરની અંદર જ પણ આમ આગા પાછા ઊંચા નીચા થઈ જાય, કેમ સાચું છું, ઘણા બધા પ્રશ્નો મગજની અંદર આમ દોડ્યા કરતા હોય, સિનેમાની પટ્ટીની માં કઈ મેળ પડતો નથી, કઈ સમજાતું નથી, કઈ ઠેકાણું પડતું નથી, કેટલી મગજમાં મગજ ભયંકર રીતે તોફાને ચડી ગયું અવસ્થા આપણે પોતે ગુમાવી બેઠેલા. મનને ઉપાધિઓથી આપણે જ શણગાર્યું છે, આપણા મનને ઉપાધિઓ વડે આપણે જ શણગાર્યું છે, અને એ રૂપાળું લાગવાને બદલે પછી ઉપાધિઓ વાળું મન કેવું લાગે, હલકું લાગે, થાકી ગયા, કંટાળો આવી ગયો, બોજ, ટેન્શન થઈ ગયું, પણ ભાઈ ત્યાં સજાવ્યું છે એવું કદરૂપું થઈ જાય મન, એવું તો આપણે સજાવીએ છીએ, પણ જેમ આપણી જાતને કેવી સજાવીએ છીએ કે આપણે જે કોઈ આપણને જોયે તો આપણે બહુ હારા લાગીએ, બહુ રૂપાળા લાગીએ, એવા આમ ટાપ ટીપ બધું જ કરીએ છીએ, કેમ કે સારા દેખાવું, તો મનને પણ એવી રીતે સજાવીએ કે આપણને સારું લાગે, અને આપણા એ મનના વ્યવહારથી બીજાને પણ આપણે સારા લાગે. પણ ના, માણસ પોતાની જાતને સજવાને શણગારવા માટે બહુ ટાપટીપ કરે, પણ મન માટે સહેજ પણ કાળજી નહીં, જેવું છે મારું છે, તારે શું થઈ ગયું, અરે પણ અરે અમે છે એવા છે, અમે ખોટા દેખાઈએ છીએ, પણ મન એને જો સજાવવામાં નહીં આવે, એને જો ખોટી રીતે ઉપાધિઓથી સજાવેલું હશે ને, તો એ મન બીજાને તો શું આપણને શાંતિ નહીં આપે ને. માણસના પોતાને પોતાનું મન એને શાંતિ નહીં દેતું. સારા વિચારો, મનને કેળવો. મન જેટલું કેળવીશું સદવિચારોથી, એટલી જ ઉપાધિઓ અને આવેશ દૂર થતો જશે. અને જ્યારે આવેશ આવે ને ત્યારે બિલકુલ સ્થિર થઈ જાઓ, પાણી પી લો, બોલવાનું બંધ કરી દો, ઘરમાં બેસી જાઓ, આંખ બંધ કરી દો, આવેશ આપોઆપ જલ્દી ઠંડો પડી જશે. પણ એ આવેશ જો એને વધારે મદદ મળી ને તો વધારે આક્રોશમાં આવી જશે. આવેશ પછી આક્રોશમાં આવી જાય ને પછી ઝાલ્યો ના રહે. એટલે જીવનની શાંતિ મન ઉપર આધાર રાખે. અને આપણું મન જેવા દ્રશ્યો જોશે, જેવું વાતાવરણ અનુભવશે એ પ્રમાણે જ એ ચાલશે. મન ઉપર સંસ્કારનું આધિપત્ય એટલું બધું હોય છે એ વાત નથી. મન સ્વતંત્ર નથી, મન ઉપર પડેલા દ્રશ્યોના સંસ્કાર છે. અને સંસ્કાર પ્રમાણે જ મન કામ કરતું હોય છે. સારા સંસ્કાર પાડો, મન સારું કામ કરશે. કુસંસ્કાર પાડો, ટીવીના દ્રશ્યો જોયા કરો, મન કુસંસ્કારિત બનશે, કુછંદે ચડશે. એટલે મન આપણને હેરાન કરે છે, પણ મનને એની ઉપર પડેલા સંસ્કારો હેરાન કરે છે. હું શું કરું, મન કે છે હું સ્વતંત્ર નથી. તમે જે પ્રકારનું જોવા માટે ટેવાયેલા છો, જે પ્રકારનું તમે જોયું હશે એ સંસ્કાર મન ઉપર પડશે, અને મન પછી પ્રમાણે વિચાર કરશે. મેં તમારે હેરાન થવું એ તમે જાતે થાવ. જીવનની દરેકે દરેક પળને જીવવા જેવી બનાવવી છે. જીવનના આંગણે આનંદના વૃક્ષોને વાવવા છે. જીવનને એ આનંદના વૃક્ષોની છાયા અપાવવી છે. દરેક માણસ હા કહેશે પણ તૈયાર નહીં થાય. દરેક વ્યક્તિ વાત સાચી છે મહારાજ તમારી, તમારી પણ ઈચ્છા છે, પણ એ ઈચ્છા ઈચ્છા જ રહી જાય ત્યાં સુધી પહોંચીને એક છાંયો મેળવી ના શકે. મહારાજ બહુ સાચી વાત કહે છે. પણ અહીંથી ઉઠ્યા પછી, બહાર નીકળ્યા પછી મનની એની એ જ અવસ્થા પછી ઉપાધિઓનું સર્જન કર્યા જ કરે, કર્યા જ કરે. આ મન તો ઉપાધિઓનું કારખાનું છે. જેટલું કારખાનું કામ કરશે ને એટલા લોટની અંદર ઉપાધિઓનું પ્રોડક્શન થયા જ કરે. લો, વાપર્યા કરો, વાપર્યા કરો. વાંધો આવે કંઈ વાપરવામાં? ઉપાધિઓને વાપરવામાં વાંધો આવે? કારણ કે તમારા જ મનના કારખાનામાં તમે જ સર્જેલી છે ને, તમારી છે, વાપરો એને. જેમ કમાઈ આણેલું ધન એ આપણે જ વાપરવાનું હોય, એમાં મનથી કમાયેલી ઉપાધિઓ, ઊભી કરેલી ઉપાધિઓ આપણે જ ભોગવવાની. આપણો પૈસો એ આપણે વાપરવાનો કમાયેલો, અને આપણી ઉપાધિઓ આપણે સર્જી છે, આપણે જ એને ભોગવવાની. જીવન જીવતા આવડતું નથી એમ તો દરેક પોતાની જાતે સ્વીકાર કરશે. ભગવાને આપ્યું છે, અમૂલ્ય આપ્યું છે, પણ આટલી ઉંમર પછી એ જીવતા આવડ્યું નથી એ જ મોટી. અને મૂડીને વેડફી નાખી કમાયું કશું હતું, એ વેડફીને પાછો આવ્યો. મહારાજ બાપ પૂછે, શું કરીને આવ્યો દીકરા? કે મૂડી આપી હતી પણ એને વેડફીને આવ્યો. પોતાની જાતને પૂછે, પૂછ, જીવન આટલું બધું અમૂલ્ય આપ્યું હતું, એમાંથી કમાવા માટે આપ્યું તો મૂડી આપી હતી, પણ ના, મૂડી તો વેડફી નાખી અને જીવન વ્યર્થ ગયું. આજે દરેક દરેક માણસ, દરેકે દરેક વ્યક્તિના જીવનના અનુભવો છે અને એમાંથી પસાર થયેલો છે માણસ. પણ કરે શું? ટેવ પડી ગઈ છે, આદત છે, વર્ષોની નહીં જન્મજન્મની આદત પડી ગઈ. એમાંથી બહાર નીકળવું હોય તો, એમાંથી જીવનને અશાંતિ અને ઉપાધિમાંથી બહાર કાઢવું હોય તો, મનને કેળવવું હોય તો, એ મનને કેળવવા માટે કોઈક સત્સંગ જોઈશે, કોઈક આધાર જોઈશે ભગવદ ચિંતનનો, કોઈક સત્સંગ કે કોઈ નામ સ્મરણ ભગવત ઉપાસના, એ જો આધાર હશે જીવનની અંદર તો આપણે અવશ્ય આપણા જીવનના આંગણે આનંદના વૃક્ષો વાવી શકીશું, ઉપાધિના નહીં, અને એનો છાંયો પણ મેળવીને સુખ શાંતિ મેળવી શકીશું. ઉપાધિનું સર્જન કરવાનું પહેલું તો આપણાથી છૂટવું જોઈએ. પણ શું કરે, એક બીડી કે એક છીકણી કે એક પડીકુક તમાકુની ટેવ ન છૂટી શકતી, અને ના બાકી નહીં છૂટે મારા, મુશ્કેલ છે. કદાચ અહીંયા ગાડી કે આજે છોડી દીધી, પણ બહાર બહાર જઈને પાછી તલપ એવી લાગે કે ખાધા વગર ચાલે. માણસ કેવો પામર કે એક વ્યસનને એ ન છોડી શકતો હોય તો પોતાના જીવનને આગળની ઉપાધિઓનું સર્જન કર.